સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 8/2/2015.
વચનામૃત ગઢડા મધ્ય 65 અખ્તર ડાયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલપખાચ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરટે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિશે આસક્તિ છે એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી એ જ ભગવાનની માયા છે અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું એ તો રહેવાય જ અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે એમ જાણીને શુકદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા હવા માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય ને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય એકાંતિક ભક્ત કહેવાય અનન્ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 65મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 66 સદગુરુના પ્રશ્નોનું ગોળો ઝાલિયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો પાગને વિશે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદા ને દુક્કડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે, અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી, અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે, એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે, અને જાજી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂચતા નથી, એ પ્રશ્ન છે. પછી આનંદ સ્વામીને જેવો સૂજ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે, માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂચતા નથી, એ જ એનો ઉત્તર છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હોવા જે ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે, ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે, ત્યારે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં? પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે, તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે, માટે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા એટલે એક ભગવાન વધે જ કલ્યાણ છે, અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હોવા જે આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જીવ તો સાકાર છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કરચરણાદિક યુક્ત થયો, ત્યારે દશમ સ્કંદને વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ ઇન્દ્રિય મન ને પ્રાણ તેને સૃજતા હવા. તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સૃજ્યાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે, અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે, અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે, તેમ એ જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તે માઇક એવા જે સ્થૂળ અને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોંટે છે, અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ માઇક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી, ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઇક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે, પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે, પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે, એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હોવા જે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાનને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે યોગ ને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે, અને અષ્ટાંગ યોગ ને આત્મદર્શન એને વિશે વધુ લગ્નિ થાય છે, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે એને યોગાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે, તેનું કાંઈક માન આવે છે, તેણે કરીને ભગવાનની કોરે કાંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે, તે બ્રહ્મરૂપ થાય છે, તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં, માટે ઉત્તર સંભવે નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એ તો કાંઈ સમજાતું નથી, માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ સમજવું છે, જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાખ્યને લઈને કાઢવી, જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા સારા માણસની સાયદી કરવી, તેમ અહીં પણ એ સાયદી છે જે શુકદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે અને શૌનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સુતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી ને જે ખોટ પોતાના જાણ્યામાં ના આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, મારામાં જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો. જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈક સાયદી ન હોય ત્યારે તે લોઢાનો ગોળો રાતો ચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે, તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે, એમ કહીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી તહવાજે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરછો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં, અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી, એ તો ગુણબુદ્ધિવાળો હરિભક્ત કહેવાય પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેડે શી પ્રાપ્તિ થાય છે? પછી શુકમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે, અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે ને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે, જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે, જે હે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાવ, એવું જે બ્રહ્માને કહ્યું છે તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે, અને જેમ ભગવાન કાળ કર્મ ને માયા થકી રહિત છે તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મ ને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે એવી દેહ મુક્યા કેડે પ્રાપ્તિ થાય છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 66મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 67 ગંગા ઝડિયા કુવાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગા જળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકડ સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શું અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે, કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે, માટે એમાં શું ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવકપણું રહે છે, એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય છે, ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી શોભાય યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે, તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે, ત્યારે એ ભક્ત એમ જાણે છે, જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું, તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્યે કરીને અપાર છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ પક્ષી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું જે જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 67મું જે તે થયું. ગઢડા મધ્ય પ્રકરણ સમાપ્ત.
સ્વામીની વાતું પ્રકરણ 8 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 12મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક સમય મહારાજ કચ્છ દેશમાં કાળુ તળાવ, માંડવી, તેરા વગેરેમાં બહુ જ ફર્યા ને સંત મંડળ પણ સંગાથે હતા અને વાતું પણ પોતે અખંડ કર્યા કરે ને તેમાં સર્વોપરી પ્રગટપણાની બહુ જ લાવે, એમ કરતા કરતા પોતે એક દિવસ બહુ ઉદાસ થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમે કહીએ તો બધા ત્યાગી પણ થઈ જાય અને પરોક્ષ અવતાર અને તેમના ભક્તની વાતો કહીએ છીએ ત્યારે તવ સાંભળવામાં ખબરદાર થઈ જાય છે, પણ અમારા સર્વોપરી અને પ્રગટપણાની અને અમારા અનાદિ મુક્ત અને અક્ષર બ્રહ્મ નામે ધામની જો કોઈ એવી વાત કહીએ તો સૌ અકળાય છે ને ઉઠી નીકળે છે, માટે હવે તો જાણે દેહ મૂકી દઈએ એમ થાય છે. એવી રીતે મુક્તાનંદ સ્વામીને વાત કરી. પછી ત્યાંથી પંચાળે આવીને મંદવાડ ગ્રહણ કર્યું ને અંતરવૃત્તિ કરી ગયા અને બોલે નહીં ને શરીરમાં તાવ ને માથું બહુ જ ગરમ જણાય. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને માથે હાથ મૂક્યો, ત્યાં તો લોઢી જેવું માથું ધગે. પછી પોતે દાબવા માંડ્યા અને પોતાને કચ્છ દેશમાં મહારાજે વાત કરી હતી તે સાંભળી આવી અને પોતાનું હૈયું ભરાઈ આવ્યું ને હિપકા ભરવા માંડ્યા ને આંખોમાંથી પાણીની ધાર મહારાજના મસ્તક ઉપર પડી. તે જોઈ મહારાજે અંતરવૃત્તિમાંથી બહાર આવીને નેત્રકમળ ઉઘાડીને જોયું, ત્યાં તો મુક્તાનંદ સ્વામીને દિલગીર થતા જોયા. પછી મહારાજ કહે, સ્વામી આમ કાં કરો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ નેત્રમાંથી જળ લઈને બોલ્યા, જે મહારાજ તમે કચ્છ દેશમાં વાત કરી હતી તે સાંભળી આવી ને મનમાં એમ ઘાટ થયો જે આગળ ભગવાનના જે જે અવતાર થયા તેની પરંપરાનું કંઈક ચિહ્ન ને કોઈક શાસ્ત્ર સાખી કે શબ્દ પાછળ હોય છે તથા શિષ્ય પરંપરા હોય છે ને તમે તો ઠામુકા ઉદાસ થઈ ગયા તે પાછળ કોણ જાણશે। ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે સ્વામી ચિંતા કરશો માં, હવે અમે સાજા થઈએ છીએ અને ચાર ગૂઢ સંકલ્પ કરીએ છીએ જે પ્રથમ તો સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વ થકી પર એવા જે સ્વયં પુરુષોત્તમ અમે તે અક્ષરધામ તથા મુક્ત સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા તે અમારી ઉપાસના રહે તે સારું સર્વોપરી શિખરબદ્ધ મંદિર કરાવીને અવતારની મૂર્તિએ સહિત અમારી મૂર્તિનું શ્રેષ્ઠપણે સ્થાપન કરીશું અને એ રીતે ઉપાસના પ્રવર્તાવવી એ પ્રથમ સંકલ્પ કર્યો છે તથા અમારું સ્વરૂપ જે અક્ષર બ્રહ્મ તે દ્વારા માયાનું કપટ દૂર કરીને આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અનંત જીવનું આત્યંતિક કલ્યાણ કરવા સારું પરંપરાએ આત્યંતિક જ્ઞાનના દાતા ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા એવા પરમ એકાંતિક સત્પુરુષ કરવા એ બીજો સંકલ્પ કર્યો ને પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ અને મુક્તોના સ્વરૂપને પ્રતિપાદન કરનારા તથા અમારી લીલાચરિત્ર તથા ઐશ્વર્ય પ્રતાપને યથાર્થ કહેનારા તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને મહાત્મા જ્ઞાને સહિત એવી જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે અનન્ય ભક્તિ એ ચારે ગુણયુક્ત એવો જે પરમ એકાંતિક ધર્મ તેને યથાર્થ કહેનારા તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના શુદ્ધ સ્વરૂપને યથાર્થ પ્રતિપાદન કરનારા તથા પોતે પુરુષોત્તમ ભગવાન તથા તેનું ધામ તથા તેના દ્રઢ ઉપાસક એવા મુક્ત તેના મહિમાને યથાર્થ કહેનારા ને પ્રગટના સંબંધને પામેલા એવા જે તીર્થ તથા સ્થાવર જંગમ સર્વ પદાર્થના મહિમાને કહેનારા તથા વ્રત ઉત્સવના નિર્ણયને કહેનારા તથા સ્વરૂપને જણાવનારા એવા શાસ્ત્ર કરવા એ ત્રીજો સંકલ્પ કર્યો છે તથા મંદિર સાધુ શાસ્ત્ર અને હરિજન એ સૌની રક્ષા કરવા સારું ધર્મકુળના બે આચાર્ય કરવા એ ચોથો સંકલ્પ કર્યો। એવી રીતે ગૂઢ સંકલ્પ કરીને પોઢી ગયા। પછી જાગીને ઝીણાભાઈને બોલાવીને કહ્યું જે ઝીણાભાઈ તમે થાળ કરાવો તો અમે જમીને સાજા થઈએ। ત્યારે ઝીણાભાઈ બોલ્યા જે મહારાજ તમે સાજા થાઓ તો હજાર થાળ કરાવો। એમ કહીને થાળ કરાવ્યો ને જમ્યા ને મંદવાળ ગ્રહણ કર્યો હતો તે સાજા થયા અને ગઢપુર પધાર્યા। વાત 13મી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક વખતે ગઢડામાં મહારાજ રાત્રિને સમયે સભા કરીને પોતાના સર્વોપરી પુરુષોત્તમપણાની વાતો કરતા હતા। તે સમયે જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે તો જેમ ચમકપણમાં લોઢું તણાય તેમ મહારાજની મૂર્તિમાં સમગ્રપણે તણાઈ જતા તથા જેમ ચંદ્રમાને દેખીને ચકોર પક્ષી સર્વ પ્રકારે જોડાય તેમ મહારાજના મુખકમલરૂપી ચંદ્રમા તેને વિશેથી નીકળતું એવું વચનરૂપી અમૃત તેનું પાન કરવાને વિશે જે શ્રદ્ધા જેને એવા થકા એકાગ્ર ચિત્તે કરીને સર્વે જોડાઈ જતા આવા ને એવી રીતે પુરુષોત્તમ નિરૂપણની વાતો કરતા 12 ઉપર 2 વાગ્યાનું ટાણું થયું પણ વાતોમાં દ્રઢ આસક્તિએ કરીને કોઈને મટકું પણ આવ્યું નહીં। ત્યાં તે સમયે જે સંત સૂતા હતા તેમાંથી એક સંત જાગ્યા ને ધૂન કરી ત્યારે મહારાજ બોલ્યા જે એ શું થયું। ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે મહારાજ એ તો પાળી બદલાણી। ત્યારે મહારાજ બોલ્યા જે આવી ભગવાનના સ્વરૂપ સંબંધી અગાધ ગહન વાતો થાય છે તેમાંય સૂતા હશે। ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ એ એક નહીં પણ ઘણા સૂતા છે। ત્યારે મહારાજ કહે ઓહો આવી વાતો થાય છે ને જે સૂતા છે તેને બહુ જ ખોટ ગઈ કેમ જે આવી વાતો ક્યાંથી સમજાશે। ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જે આવી વાતો સાંભળે છે તે સર્વને મળો તો જે સૂતા છે તેને પસ્તાવો થાય। પછી મહારાજ સર્વને મળતા આવા ત્યારે જિજ્ઞાસાનંદ સ્વામી જે સૂતા હતા તે સર્વને કહી આવ્યા જે શું સૂતા છો મહારાજ સબકુ મિલતે હે ત્યાં તો ઉઠી ઉઠીને સૌ આવવા માંડ્યા ત્યારે મહારાજે કહ્યું જે સાધુ વધી ગયા એમ કહીને બેસી ગયા. એમ જે રૂચિવાળા હતા ને મહિમાએ સહિત જ્ઞાનવાળા હતા તેને તો આખી રાત મહારાજ દર્શન દેતા હોય કે વાતો કરતા હોય ત્યારે આખી રાત મહારાજના દર્શન કરતા ને વાતો સાંભળતા ને કેટલાક સુઈ પણ રહેતા. અને અહીં પણ સર્વોપરી વાતો થાય છે ને સર્વોપરી સાધુનો જોગ છે તેમાં જે રૂચિવાળા છે તે તો આખી રાત ને આખો દિવસ વાતો સાંભળે છે અને દર્શન કરે છે. અને કેટલાક બહાર ગામથી આવીને સમાગમ કરી જાય છે ને કેટલાક અહીં મેળે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે ને કેટલાક ગપ્પા મારે છે, એમાં શું પાકે? વાત 14મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શબ્દે કરીને સાધુ થકી જ્ઞાન પામીને દેહ બંધાય છે, પછી જેમ બુંદ સૃષ્ટિના દેહની ઉત્પત્તિને લઈને કણબીનો દીકરો કહે જે હું કણબી છું, બ્રાહ્મણનો દીકરો કહે જે હું બ્રાહ્મણ છું, એમ ઉત્તમ નીચ જાતિના જ્યાં જ્યાં જન્મે તેનું અભિમાન લઈને દેહાંત સુધી બોલે છે તેમ સદગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે, જાકે શરણે જાય અવિદ્યા નાશ હે, એવા શબ્દે કરીને બ્રહ્મરૂપ ગુરુને શરણે થયો ને મન કર્મ વચને શુદ્ધ ભાવે જોડાણો તે એમ માને જે સદગુરુને જેવા મેં બ્રહ્મરૂપે જાણ્યા તેવો જ તેને સજાતી હું થઈ રહ્યો છું. તે પ્રથમના 58ના વચનામૃતમાં કહ્યું છે જે સત્પુરુષને નિષ્કામી નિર્લોભી નિસ્વાદી જેવા જેવા જાણે તેવો પોતે થાય છે. ને પ્રથમના 14માં કહ્યું છે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો પરમ ચિંતામણીને કલ્પવૃક્ષ મળ્યા છે, માટે હું કૃતાર્થ થઈ રહ્યો છું. એમ હમણાં જેવી મતિ છે તેવી ગતિ થાય છે. તથા સારંગપુરના 10ના વચનામૃતમાં કહ્યું છે જે સંત સમાગમમાં પડ્યો રહે ને અપમાનનું સહન કરે તો તે સમજણવાળા સંત જેવો તેને જાણવું અને તેના જેવી જ તેની પ્રાપ્તિ જાણવી. તથા સૌભરીને કરદમ ઋષિને દ્રષ્ટાંતે જેવા ભક્ત મળે ને તેમાં જેને હેત થાય તેના જેવું જ તેનું કલ્યાણ થાય, એમ પ્રથમના 75માં અને બીજે ઠેકાણે કહ્યું છે. માટે સાક્ષાત અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને બ્રહ્મ સ્વરૂપે વર્તા એવા સંતને મહારાજે પોતાની મૂર્તિ કહી છે તથા પોતાનું સ્વરૂપ કહ્યું છે. તથા એવા સંતને પૂજ્ય મહારાજ તથા અક્ષરધામ ને અક્ષર મુક્તો પૂજાઈ રહ્યા તથા એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કાંઈ નવ રહી એમ કહ્યું. તથા વચનામૃતમાં કહ્યું છે એવા સંતને દર્શને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે તથા એવા સંતની સેવાએ સાક્ષાત ભગવાનની સેવા થાય છે ને એવાનું દર્શન થયું ત્યારે સાક્ષાત ભગવાનનું દર્શન થયું એમ ઠામ ઠામ કહ્યું છે. હવે જેવા ગુરુને સેવે છે તેવું શિષ્યમાં દૈવત આવે છે, માટે જેને ગુણાતીત થવું હોય ને ગુણાતીત એવું જે અક્ષરધામ તેને સાક્ષાત પામવું હોય ને અખંડ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહેવું હોય તેને આ બરોબર બીજું કોઈ નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 17. સંસાર. વન વિચરણમાં નીલકંઠ કહે, સંસાર એવી બેડી છે કે જેથી ભગવાન ભજવામાં મહાન વિઘ્ન પડે છે. સંબંધી જનનું બંધન બહુ ભારે છે, તેને મરતા સુધી તોડવું બહુ કઠણ છે. શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે સત્સંગ નિમિત્તે કોઈ સત્સંગી સાથે વેર ન કરવું, સંસાર વ્યવહારમાં સંસારની રીતે વર્તવું, અંતરમાં વૈરાગ્ય હોય તો પણ ગૃહસ્થે પોતાની સ્ત્રીને તજવી નહીં અને નારીએ પોતાના પતિને તજવો નહીં. પતિ પાપી હોય તો તેનો ત્યાગ કરવામાં દોષ નથી. સંસાર ત્યાગની અંતરમાં દ્રઢતા ન હોય તેણે ત્યાગ પ્રકાશિત ન કરવો. વિચાર્યા વિના ગૃહત્યાગ કરે તે અંતે પાર પડે નહીં. જે સમગ્ર સત્સંગનું હિત ઈચ્છે અને જેને લેશ પણ સ્વાર્થ ન હોય એવા પરમ પુનિત સંતના સંગમાં રહેવું, તે કહે તે ઉપદેશ ગ્રહણ કરવો. એવા સંત જે માર્ગ બતાવે તેમાં ક્લેશ હોતો નથી અને જીવને શાંતિ થાય છે. એવા સંતમાં વિશ્વાસ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને દિન દિન પ્રત્યે તેના સત્સંગનો રંગ તથા ઉમંગ વધતા ને વધતા રહે છે. જીંજાવદરમાં અલર્ક રાજાના નાના ભાઈ દેહ મૂકી ગયા તેથી માતા માંગલબાઈ કલ્પાંત કરતા હતા. શ્રીહરિએ તેમને ઉપદેશ આપતા કહ્યું, આ જીવને કોઈ સગું વહાલું નથી. માતા પિતા, ભાઈ કે પુત્ર, બધો સંબંધ દેહનો છે અને દેહ તો જીવાત્મા નીકળી જાય પછી અહીં જ પડ્યો રહે છે. જો પુત્રમાં સાચું હેત હોય તો જીવાત્મા નીકળી ગયા પછી તેને બાળી શા માટે દે છે? માટે એ સ્નેહ મિથ્યા છે, કારણ કે દેહ મિથ્યા છે. દેહ જો સત્ય હોય તો સ્વપ્નમાં ભોગ ભોગવ્યા પછી જાગ્રતમાં એ ભોગ સત્ય ઠરવા જોઈએ, પણ એકેય ભોગ ટકતો નથી. ભવ બ્રહ્માદિ અનંત દેવતા છે તે સર્વના ભોગ પણ સ્વપ્ન તુલ્ય છે. આત્માનું જ્ઞાન થાય તેને જ બુદ્ધિમાન કહ્યો છે. જ્ઞાનીને મતે અસત્ય કદી સત્ય ઠરતું નથી અને સત્ય કદી અસત્ય થતું નથી. જગત અને ભોગ અસત્ય છે, ભગવાન અને તેનું ધામ સત્ય છે. સત્સંગ કરીને જે જ્ઞાની થાય છે તેને કદી રોવાનું થતું નથી. કુંડળમાં શ્રીહરિ કહે, અમને બાળપણાથી જ સ્ત્રીનો ગંધ ગમતો નહીં. ગંધ આવે ત્યારે ઉદરમાં અન્ન ટકી શકતું નહીં. અમને સ્ત્રી જેવી અરુચિ આ જગતના કોઈ પદાર્થમાં નથી. તેમાંય રજસ્વલા દોષને નહીં ગણનારી સ્ત્રી તો નખ શીખ અપવિત્ર રહે છે. જે એ ધર્મ પાળે છે તે હરિભક્ત સ્ત્રી શુદ્ધ કહેવાય છે. કાર્યાણીમાં શ્રીહરિએ નૃપને કહ્યું, જીવ અનંત રૂચિ ધરાવે છે પણ ભગવાન ભજવાની રૂચિ કરતો નથી, તેથી સંસારમાં વારંવાર ભટકે છે. શ્રીહરિએ ભડલીમાં વાત કરતા કહ્યું, અમૂલ્ય મનુષ્ય દેહ પામી તેમાં ભૂલા ન પડવું. મનુષ્ય દેહ દિવસ જેવો છે, અન્ય યોનિના દેહ અંધારી રાત્રિ જેવા છે. દિવસે ન સૂજે ને ભૂલો પડે પછી રાત્રિએ પગ જ ક્યાં મૂકશે? મનુષ્ય દેહ છૂટ્યો તો સંસાર રૂપી કૂપમાં પડ્યો જ સમજવો, પછી ઉગર્યાનો કોઈ ઉપાય નથી. અનંત દેહના પાપનો ભાર ઉતારવા મનુષ્ય દેહ મળ્યો, તેમાં પણ જો પાપ કરે તો છૂટવાનો ઉપાય ક્યાં રહ્યો? જેને સંત મળે છે તે સંસાર રૂપી કુવાને ઓળખે છે. સંત તેને જ્ઞાન આપે છે ને તારી લે છે. પૂર્વે મોટા મોટા રાજાઓ પણ સંત મળતા સંસાર તરી ગયા છે. શ્રીહરિ સાથે વિચારતા સુરા ખાચર કહે, મહારાજ, અમારા ધન્ય ભાગ્ય છે કે તમે મળ્યા અને તમારામાં હેત થયું. હવે સગા પરિવારનો સંસારી સંબંધ નીરસ થઈ ગયો છે, એ ભોગ માત્ર ઝેર જેવા લાગે છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
આ વાત છે એકાંતિક સેવકોની, દરેકના માટે આ વાત નથી. જે એકાંતિક પણાના માર્ગે જે ચાલ્યો હોય એવો જે સેવક, જેને મન બુદ્ધિ સાથેની લડાઈની શરૂઆત થઈ ગઈ હોય એવા સેવક, જેને કેવળ કેવળ ભગવાનને જ રાજી કરવાની ચૈતન્યને શ્રી ભાવના જાગ્રત થઈ હોય એવા સેવકની આ વાત છે. આપના દોસ્ત તો મહારાજે ટાળી નાખ્યા છે. દોસ્ત જેવું જણાય છે એના ત્રણ કારણ છે. એક, ભજન કરાવવા. બીજું, ખરેખરા સમ્યક સેવક બનાવવા, રાંક બનાવવા, ગરીબ બનાવવા, ઊંડા બનાવવા. અને ત્રીજું, અપરંપાર પ્રભુનો મહિમા સમજાય તે માટે. આપના તો દોષ અને દુઃખ બંને ટાળી નાખ્યા છે. દોષ ટળી જાય તો દુઃખ તો ટળી જાય. એકાંતિક પણાના માર્ગે ચાલ્યો હોય અને સેવક જેના ઇન્દ્રિયો અંતગણને ચોવીસે કલાક પ્રભુ સન્મુખ રાખવા માટેની જેનું યુદ્ધ લડે સંગ્રામ ચાલતી જ હોય એવા સેવકમાં પ્રભુ દોષ બી મૂકે રહ્યા હોય, કદાચ કોઈ દર્દ બી મૂકે, દોષ હોય એટલે જો ગાફલે આવી ગઈ તો મરણ થઈ ગયું સમજી લેજો. એટલે ચોવીસે કલાક સુરુચિ રાખતો હોય, દોષ ન ટળતા હોય એવા સેવકે અંતરથી સમજવાનું છે પ્રભુએ દોષ તો ટાળી જ નાખ્યા છે. દોષનો ભાર, દર્દનો ભાર, દુઃખનો ભાર, ઉપાધિનો ભાર આપણા હૈયાને વિશે હોવો જ ન જોઈએ. જેમ જેમ પ્રભુના બળે મહિમા સમજવાની મેં વાત કરી, દોષ છે દર્દ છે પ્રભુના કેવળ બળે જ જીવાડવા માટેની કોઈક અપ્રતિમ સૂઝ આપવાના કોઈક મંગલકારી હેતુથી રાખ્યા હોય, ભેગું રહેતો હોય, સાથે રહેતો હોય, કોઈના અભાવ બી ના આવતો હોય, કોઈના અવગુણ બી ના આવતો હોય, છતાંય દોષ જેવું દેખાય, સૌને નમતો બી રહેતો હોય છતાંય દોષ જેવું દેખાય, હરેક પડે પ્રભુના બળે જીવાડવા માટે જ હરેક પડે. આપણે બધા હરેક પડે પ્રભુના બળે નથી જીવી શકતા, પછી તો પૂરું થઈ જાય, પછી પાછળથી કેવી સરસ વાત આવી, છેલ્લી બેલેટી સરસ આવી. ભગવાન જેવા ઈશ્વરે આપવા છે, કેવી વાત નહીં, ભગવાન જેવું સામર્થ્ય. પછી બીજું લીટી, ભગવાનને વશ કરવા છે ને ભગવાન જેવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે, પૂરું થઈ ગયું. એ લીટી કેટલી ફાઇન છે, એને માટે દોષ હોય, એને માટે દર્દ હોય, પણ એ કોક વિરલ કરોડમાં કોક આ બાજુમાં કોક આ માર્ગે ચાલે, આપણે બધા એ તો પાકું જ રાખવાનું. એ દોષ ટળી જ ગયા છે, પણ સાથે બીજી બાજુ જો ગાફલે આવી જાય ને તો મરણ થયું કહેવાય, ઉપેક્ષા થઈ જાય. ભલે દોષ રહ્યા પણ ખટકો એવો ને એવો, સુરુચિ એવી ને એવી રાખવાની છે. ભગવાનને વશ કરવા છે, ભગવાનનું સામર્થ્ય પામવાનું છે, ભગવાનના ગુણ પામવાના છે, ભગવાનનું ઐશ્વર્ય. કેટલી તાકાત, એક લોટરી લાગે તો માણસ ગાડો થઈ જાય છે, એક સામાજિક સંકલ્પો પૂરા થઈ જાય તો બી માણસ ગાડો થઈ જાય, આનંદમાં આવી જાય, કોઈ ધંધો સરસ ચાલે તો બી એનો કેફ વધી જાય, પાંચ પચીસ માણસો તમારી રીતે ચાલતા થઈ જાય એટલે એનો તો કેફ ખૂબ વધી જાય. ભગવાનના અનંત ગુણને અનંત ઐશ્વર્ય હોવા છતાંય રંચમાત્ર એનો ભાર ન રહે અવસ્થા કેવી હશે, કોક વિરલ પુરુષની. આપણે કોકમાં જવું છે.
આત્મીય સમાજની જય જય જય.